એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે અમેરિકાના ઇતિહાસને ખરેખર એક અલગ નજરથી જુએ છે. પુસ્તક છે જિલ લેપોરનું ધીસ ટ્રુથ્સ અ હિસ્ટ્રી ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ.
હા, અને આ પુસ્તક મતલબ આજના સમયમાં ખરેખર ખૂબ જ પ્રસ્તુત છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં સત્ય પોતે જ એક મોટો સવાલ બની ગયો છે, નહીં?
બરાબર.
લેપોરનું પુસ્તક અમેરિકાના ઇતિહાસને એના જે મૂળભૂત આદર્શો હતા, જેમ કે રાજકીય સમાનતા, કુદરતી અધિકારો, લોકોનું શાસન, એના સંદર્ભમાં જુએ છે અને એ પણ બતાવે છે કે આજે આદર્શો માટે સતત સંઘર્ષ ચાલતો રહ્યો છે.
એટલે આ સમજ આજના સમયમાં આટલા બધા ધ્રુવીકરણ વચ્ચે ખરેખર જરૂરી છે.
બિલકુલ. ઇતિહાસ ખાલી જૂની વાતો નથી, પણ વર્તમાનને સમજવાની ચાવી છે એમ કહી શકાય.
તો જેમણે આટલું મહત્વનું પુસ્તક લખ્યું છે એ લેખક જિલ લેપોર, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
ચોક્કસ. જિલ લેપોર અમેરિકાના ખૂબ જાણીતા, એમ કહીએ કે પ્રતિષ્ઠિત ઇતિહાસકાર છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકન હિસ્ટ્રીના પ્રોફેસર છે.
ઓહ, હાર્વર્ડમાં?
હા, અને સાથે સાથે ધ ન્યૂયોર્કર જેવું મોટું મેગેઝિન છે એના માટે પણ નિયમિત લખે છે. એમની ગણના આજના ટોચના બૌદ્ધિકોમાં થાય છે.
ઘણા ઇતિહાસકારો હોય છે, પણ એમની કઈ વાત એમને ખાસ બનાવે છે? એમનું કામ કેમ અલગ પડે છે?
એમની ખાસિયત એ છે કે એમનું રિસર્ચ, એમનું સંશોધન ખૂબ ઊંડું હોય છે, એકદમ શૈક્ષણિક સ્તરનું. પણ એને રજૂ કરવાની એમની રીત અદ્ભુત છે, એકદમ સરળ રસપ્રદ ભાષામાં,
એટલે સામાન્ય વાચક પણ કનેક્ટ કરી શકે.
બિલકુલ. તેઓ ખાલી તારીખો અને ઘટનાઓ નથી ગણાવતા, પણ ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ અને ટેકનોલોજી પણ, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે એ બતાવે છે, જાણે વાર્તા કહેતા હોય એમ.
વાહ, એટલે અઘરા વિષયને પણ એકદમ રસાળ બનાવી દે.
તો આ પુસ્તક ધીસ ટ્રુથ્સ, એમાં એમનો મુખ્ય દ્રષ્ટિકોણ શું છે, શું કહેવા માંગે છે? જુઓ, આ પુસ્તકમાં લેપોરનો મુખ્ય મુદ્દો એ છે કે અમેરિકાના ઇતિહાસને ખાલી તથ્યોના ભંડાર તરીકે ન જોવો જોઈએ. એના બદલે એને એક સતત ચાલતી પૂછપરછ, એક દલીલ તરીકે જોવો જોઈએ.
દલીલ? શેના વિશેની દલીલ?
અમેરિકાના પોતાના જે સ્થાપક સત્યો છે ને, એના વિશેની દલીલ. લેપોર ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે અને બતાવે છે કે જે લડાઈઓ, જે સંઘર્ષો સદીઓ પહેલાં શરૂ થયા હતા એ આજે પણ કોઈને કોઈ રૂપે ચાલુ જ છે. આ જ એમના અભિગમની ખાસિયત છે.
ખૂબ રસપ્રદ. તો ચલો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ધીસ ટ્રુથ્સ, આ નામ જ ઘણું બધું કહે છે. પુસ્તકનો મૂળ સંદેશ શું છે, એનો હાર્દ શું છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ છે કે યુનાઇટેડ સ્ટેટ્સનો ઇતિહાસ એટલે એના ત્રણ સ્થાપક સત્યો, એટલે કે રાજકીય સમાનતા, કુદરતી અધિકારો અને લોકોનું સાર્વભૌમત્વ, આના પર સતત ચાલતી અને ઘણીવાર તો હિંસક એવી દલીલ અને સંઘર્ષની કહાણી.
સતત ચાલતી દલીલ?
હા.
અને લેપોર તો ત્યાં સુધી કહે છે કે આ સત્યો ક્યારેય સ્વયંસ્પષ્ટ હતા જ નહીં, ભલે ને પછી અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણામાં એવું લખ્યું હોય. એનો અર્થ શું કરવો, એના પર જ તો બધી લડાઈ હતી.
ઓહ, એટલે કે જે પાયાના સિદ્ધાંતો પર દેશ બન્યો એનો અર્થ શું અને એ કોને લાગુ પડે, આ બાબતે શરૂઆતથી જ મતભેદ હતા, લડાઈ હતી.
બિલકુલ. લેપોર દલીલ કરે છે કે આ સત્યનો ખરો મતલબ શું અને પેલા વી ધ પીપલ, અમે લોકો, એમાં ખરેખર કોનો સમાવેશ થાય, આ સવાલો પર જ અમેરિકાનો આખો ઇતિહાસ ઘડાયો છે. પુસ્તક છે 1492થી શરૂ થાય છે, કોલંબસના સમયથી, અને 2016 સુધી આવે છે.
ઘણો લાંબો સમયગાળો.
હા, વિશાળ ફલક છે. અને આ કોઈ ગુણગાન ગાતું પુસ્તક નથી, એ રાષ્ટ્રના જે ઊંડા આંતરવિરોધો છે, ખાસ કરીને સ્વતંત્રતાનો આદર્શ અને બીજી બાજુ ગુલામીની કડવી વાસ્તવિકતા, એનું એકદમ પ્રામાણિક વિશ્લેષણ કરે છે.
અને આ વિશ્લેષણમાં તેઓ કયા પાસાઓને જોડે છે? ખાલી રાજકારણ જ?
ના ના, એ જ તો એમની ખાસિયત છે. લેપોર ખાલી રાજકીય ઘટનાઓ નથી જોતા, એ સાથે સાથે સાંસ્કૃતિક બદલાવો, સામાજિક ચળવળો અને ખાસ તો ટેકનોલોજીનો પ્રભાવ. ટેકનોલોજી
ઇતિહાસમાં?
હા, જેમ કે પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું, પછી રેડિયો, ટીવી અને છેલ્લે ઇન્ટરનેટ, આ બધા સંચાર માધ્યમોએ રાજકીય ચર્ચાને કેવી રીતે બદલી, સત્યની કલ્પનાને કેવી રીતે બદલી, લોકશાહીની પ્રક્રિયા પર એની શી અસર થઈ, આ બધી વાતો એમણે બખૂબી વણી લીધી છે. અને આખરે પુસ્તક એ સવાલ પૂછે છે કે શું અમેરિકન પ્રયોગ એના જે વચનો હતા એ પૂરા કરી શક્યો છે? અને જવાબ મતલબ સીધો સાદો નથી. પ્રગતિ થઈ છે, હા, પણ સાથે પીછેહટ પણ થઈ છે. સંઘર્ષ તો સતત રહ્યો છે.
બરાબર.
ચાલો ત્યારે આ યાત્રામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તક ચાર ભાગમાં છે.
હા,
હું પહેલા ભાગથી શરૂ કરું. વિચાર, ધી આઈડિયા, 1492 થી 1799. આ ભાગ અમેરિકાના વૈચારિક પાયા અને એના શરૂઆતના વિરોધાભાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખરું ને?
હા, બરાબર.
તો આમાં યુરોપિયન વસાહતીકરણની વાત આવે છે. કેવી રીતે સ્વતંત્રતા, સમાનતા, શાસનના નવા વિચારો યુરોપથી અમેરિકા આવ્યા. પણ સાથે સાથે એ પણ બતાવ્યું છે કે આ જ વિચારોના આગમનની જે મૂળ અમેરિકન પ્રજા હતી એમના પર કેવી ભયાનક અસર પડી,
અને ગુલામીની પ્રથા કેવી રીતે શરૂ થઈ.
હા, અને કેવી રીતે ગુલામી જેવી અમાનવીય પ્રથા શરૂ થઈ અને પછી મજબૂત બનતી ગઈ, એ પણ આ જ ભાગમાં છે.
અને આ ભાગમાં લિપોર પેલી સ્વાતંત્ર્યની ઘોષણાનું જે વિશ્લેષણ કરે છે ને, એ ખરેખર આંખ ખોલનારું છે. થોમસ જેફરસન, જેમણે લખ્યું કે બધા મનુષ્યો સમાન સર્જાયા છે.
હા, એ પ્રસિદ્ધ વાક્ય.
એ પોતે સેંકડો ગુલામોના માલિક હતા. લિપોર કહે છે કે આ વિરોધાભાસ અમેરિકાના ડીએનએમાં જ વણાયેલો છે. મતલબ એ કોઈ નાની સૂની ભૂલ નહોતી, પણ સિસ્ટમનો જ એક ભાગ હતો શરૂઆતથી જ.
બાપરે, આ તો ખરેખર બહુ મોટો વિરોધાભાસ છે. અને પછી બંધારણ બન્યું એમાં પણ ગુલામી જેવા મુદ્દે સમાધાન કરવામાં આવ્યા. તો શું એનો અર્થ એ થયો કે આ સમાધાનોથી જ ભવિષ્યના ઝઘડાના બી રોપાઈ ગયા?
ચોક્કસપણે. લિપોર બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે બંધારણમાં ગુલામી અંગે જે સમાધાનો થયા એણે આ વિરોધાભાસને જાણે કાયમી બનાવી દીધો. એક રીતે તો ગૃહયુદ્ધ જેવા ભયંકર સંઘર્ષ માટેનો પાયો ત્યારે જ નંખાઈ ગયો હતો. એટલે શરૂઆત ભલે ઉમદા વિચારોથી થઈ, પણ વાસ્તવિકતામાં ઘણા સમાધાનો હતા.
સમજાયું.
હવે આપણે બીજા ભાગ પર આવીએ. લોકો, ધ પીપલ, 1800-1865. અહીં મુખ્ય પ્રશ્ન પહેલો જ રહે છે. બંધારણમાં જે લખ્યું છે વી ધ પીપલ, અમે લોકો, એમાં ખરેખર કોણ આવે? 19મી સદી આ સવાલના જવાબ માટેના સંઘર્ષથી જ ભરેલી હતી.
એટલે કોને નાગરિક ગણવા, કોને અધિકાર આપવા, એની લડાઈ.
બરાબર. આ એ સમય હતો જ્યારે મોટાભાગના શ્વેત પુરુષોને મત આપવાનો અધિકાર મળ્યો, જેને જેક્સોનિયન ડેમોક્રેસી કહેવાય છે. પણ બીજી બાજુ જે મૂળ અમેરિકનો હતા એમને એમની જ જમીનો પરથી કાઢી મૂકવામાં આવ્યા, બહુ ક્રૂરતાથી. અને ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચેનો ભેદભાવ સતત વધતો ગયો. ઉત્તર ધીમે ધીમે ઔદ્યોગિક બની રહ્યું હતું, જ્યારે દક્ષિણનું આખું અર્થતંત્ર ગુલામી આધારિત ખેતી પર જ ચાલતું હતું.
પણ આ જ સમયમાં પરિવર્તન માટેનો અવાજ પણ ઉઠ્યો હશે ને? સામાજિક ચળવળોની વાત પણ આવતી હશે એમાં.
હા હા, બિલકુલ. ગુલામી વિરોધી આંદોલન ખૂબ જ મજબૂત બન્યું. એમાં વિલિયમ લોઇડ ગેરિસન જેવા શ્વેત પત્રકાર હતા, તો ફ્રેડરિક ડગલસ જેવા ભૂતપૂર્વ ગુલામ પણ હતા, જેઓ અદ્ભુત વક્તા હતા.
ફ્રેડરિક ડગલસ, હા.
અને સાથે જ મહિલાઓના અધિકારો માટે પણ લડત શરૂ થઈ. પેલું સેનેકા ફોલ્સ સંમેલન થયું. એલિઝાબેથ કેડી સ્ટેન્ટન જેવા નેતાઓ આગળ આવ્યા. લિપોર એ પણ નોંધે છે કે કેવી રીતે છાપકામ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ સસ્તું થયું, એનાથી આ બધા વિચારો લાખો લોકો સુધી પહોંચ્યા.
ટેકનોલોજીનો પ્રભાવ ત્યારે પણ હતો.
ચોક્કસ. અને આ બધા તણાવનું પરિણામ છેવટે આવ્યું અમેરિકન ગૃહયુદ્ધમાં, સિવિલ વોર.
ભયાનક યુદ્ધ. એ પછી શું થયું? ત્રીજો ભાગ, રાજ્ય, ધ સ્ટેટ, 1866 થી 1945, આ સમયની વાત કરે છે. યુદ્ધ પછી કેન્દ્ર સરકારની ભૂમિકા ચોક્કસ બદલાઈ હશે.
હા, ચોક્કસ બદલાઈ.
ગૃહયુદ્ધ પછી સંઘીય સરકાર એટલે કે વોશિંગ્ટન ડીસીની કેન્દ્ર સરકાર ખૂબ જ શક્તિશાળી બની. યુદ્ધ પછી એક પ્રયાસ થયો પુનર્નિર્માણનો, રિકન્સ્ટ્રક્શનનો, જેમાં જે ગુલામીમાંથી મુક્ત થયા હતા એ આફ્રિકન અમેરિકનોને અધિકારો આપવાની કોશિશ થઈ.
પણ એ સફળ થઈ?
ના, એ પ્રયાસ મોટાભાગે નિષ્ફળ ગયો. અને દક્ષિણના રાજ્યોમાં તો ઉલટાના જીમ ક્રો કાયદા આવ્યા. આ એવા કાયદા હતા જેણે કાળા અને ગોરા લોકો વચ્ચે કાયદેસરનો ભેદભાવ ઊભો કર્યો. અલગ સ્કૂલ, અલગ બસની સીટ, બધું અલગ.
ઓ, એટલે કે સમાનતા તો દૂર રહી.
હા, અને આ જ સમયગાળામાં અમેરિકામાં જબરદસ્ત ઔદ્યોગિક વિકાસ થયો, પણ સાથે સાથે અમીર ગરીબ વચ્ચેની ખાઈ પણ ખૂબ વધી ગઈ. આને ગિલ્ડેડ એજ કહેવાય છે. ઉપરથી ચમકદાર, પણ અંદરથી.
હમ, એના જવાબમાં કોઈ ચળવળ થઈ?
હા, થઈ. પ્રોગ્રેસિવ ચળવળ શરૂ થઈ. એનો હેતુ હતો મોટા ઉદ્યોગો પર લગામ કસવાનો, કામદારોના હક્કોનું રક્ષણ કરવાનો, રાજકારણમાંથી ભ્રષ્ટાચાર ઓછો કરવાનો. આ સમયમાં થિયોડર રૂઝવેલ્ટ, વુડ્રો વિલ્સન જેવા રાષ્ટ્રપતિઓ આવ્યા, જેમણે સરકારની ભૂમિકા વિસ્તારી.
અને પછી 20મી સદી, વિશ્વયુદ્ધો, મહામંદી, એ બધાએ શું અસર કરી?
એણે તો બધું બદલી નાખ્યું. પહેલું વિશ્વયુદ્ધ, પછી 1930ની ભયંકર આર્થિક મહામંદી, ગ્રેટ ડિપ્રેશન, અને એના જવાબમાં ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટની ન્યૂ ડીલ.
ન્યૂ ડીલ એ શું હતું બરાબર?
ન્યૂ ડીલ એટલે સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા અને લાખો બેરોજગાર લોકોને મદદ કરવા માટે શરૂ કરેલા મોટા મોટા કાર્યક્રમો અને કાયદાઓ. આનાથી અમેરિકામાં કલ્યાણકારી રાજ્યનો, સોશિયલ સિક્યોરિટીનો પાયો નંખાયો. નાગરિક અને રાજ્ય વચ્ચેનો સંબંધ જ બદલાઈ ગયો.
અને બીજું વિશ્વયુદ્ધ?
બીજું વિશ્વયુદ્ધ જીત્યા પછી તો અમેરિકા એક ગ્લોબલ સુપર પાવર બની ગયું, અને કેન્દ્ર સરકારની સત્તા અને કદ બંને ખૂબ વધી ગયા.
બરાબર. હવે આપણે આવીએ છેલ્લા ભાગ પર, મશીન, ધી મશીન 1946-2016. અહીં મશીન શબ્દનો અર્થ શું છે?
અહીં લેખક મશીન શબ્દ બે અર્થમાં વાપરે છે.
એક તો શીત યુદ્ધ સમયનું પેલું લશ્કરી ઔદ્યોગિક સંકુલ, મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ.
અને બીજું, અને કદાચ વધુ મહત્વનું, માસ મીડિયા અને ડેટાનું મશીન, જેણે રાજકારણ અને સમાજને, મતલબ ધરમૂળથી બદલી નાખ્યા.
શીતયુદ્ધની અસર અમેરિકાની અંદર પણ થઈ હશે ને?
ખૂબ જ ઊંડી અસર. અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેની જે વૈચારિક લડાઈ હતી એનો ડર ઘરાંગણે પણ ફેલાયો. મેકકાર્થિઝમનો સમય આવ્યો જેમાં હજારો લોકો પર કમ્યુનિસ્ટ હોવાનો શક પરીને આરોપો મુકાયા. કારકિર્દીઓ બરબાદ થઈ.
પણ આ જ સમયમાં પેલી નાગરિક અધિકાર ચળવળ પણ ચાલી રહી હતી.
હા, બરાબર. સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના નેતૃત્વ હેઠળ એણે જોર પકડ્યું અને ઘણી મહત્વની સફળતાઓ પણ મેળવી. જો કે એનો વિરોધ પણ એટલો જ ઉગ્ર હતો, હિંસા પણ થઈ.
અને ટેકનોલોજીનો રોલ? તમે પેલા મીડિયાના મશીનની વાત કરી, એ કેવી રીતે આવ્યું?
લેપોર બહુ સરસ રીતે સમજાવે છે કેવી રીતે ટેલિવિઝન આવ્યું, પછી રાજકીય મતદાન એટલે કે પોલિંગ શરૂ થયું, પબ્લિક રિલેશન્સ, પીઆરની ટેકનિકો આવી. આ બધાએ રાજકારણનું આખું સ્વરૂપ જ બદલી નાખ્યું.
કેવી રીતે?
હવે નેતાઓ સીધા લોકોના ઘરમાં ટીવી સ્ક્રીન પર પહોંચી શકતા હતા. રાજકારણ હવે પાર્ટીના મોટા નેતાઓ કરતા મીડિયા કન્સલ્ટન્ટ, ઇમેજ બિલ્ડર, પોલસ્ટર એમના હાથમાં વધુ આવી ગયું. સત્ય શું છે એ પણ હવે મીડિયા નક્કી કરવા લાગ્યું.
ચારધારાનો ઉદય થયો જે છેવટે રેગન ક્રાંતિમાં પરિણામ્યો.
અને પછી ડિજિટલ યુગ.
હા, અને લેપોરે અહીં ચેતવણી આપે છે, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ માહિતીનો ધોધ વહાવ્યો. એ સાચું, પણ એનાથી સમાજ વધુ જાણકાર બન્યો? ના, એના બદલે વધુ વિભાજિત, વધુ ધ્રુવીકૃત થઈ ગયો છે. લોકો પોતપોતાના ઇકો ચેમ્બરમાં કેદ થઈ ગયા છે.
અને ખોટી માહિતી, ફેક ન્યૂઝ,
એનો ફેલાવો તો રોકેટ ગતિએ વધ્યો. લેપોર કહે છે કે 2016ની જે ચૂંટણી હતી એ આ બધા લાંબા ગાળાના વલણોનું જ એક પરિણામ હતી.
ખરેખર વિચારતા કરી દે તેવી આખી સફર છે. તો આખા પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશા, કયા વિષયો ઉભરી આવે છે જે આપણા માટે પણ મહત્વના હોય?
અમી અને જાતિવાદની વાસ્તવિકતા બીજી તરફ. આ કોઈ નાની સૂની સમસ્યા નથી, પણ દેશના પાયામાં જ વણાયેલો તણાવ છે, અને એ આજ સુધી ચાલે છે અલગ અલગ સ્વરૂપે.
આ વાત ક્યાંક ને ક્યાંક આપણા સમાજને પણ લાગુ પડે નહીં? બંધારણમાં ભલે સમાનતાની વાત હોય, પણ જાતિ, ધર્મ, લિંગ આધારિત ભેદભાવ, એના માટેના સંઘર્ષો, એ તો આપણે ત્યાં પણ સતત ચાલે છે. ઇતિહાસના આવા વિરોધાભાસ સમજવાથી વર્તમાનને સમજવામાં મદદ મળે છે, ચોક્કસ.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો લેપોર એ ઉઠાવે છે કે ઇતિહાસ કોઈ સીધી લીટીમાં ચાલતી પ્રગતિની ગાથા નથી હોતો.
એટલે કે બધું સારું જ થતું જાય એવું નથી?
ના, એ એક અનંત દલીલ જેવો છે. પેલા સ્થાપક આદર્શોનો સાચો અર્થ શું એના વિશે સતત દલીલ ચાલતી રહે છે. ઘણીવાર થોડી પ્રગતિ થાય તો પાછળથી એની સામે જોરદાર પ્રતિક્રિયા પણ આવે. ઇતિહાસ ચક્રિય છે, ઉપર નીચે થયા કરે છે.
એટલે આપણે એમ માનીને ના બેસી રહેવું જોઈએ કે બધું બરાબર જ થઈ જશે. સતર્ક રહેવું પડે અને વર્તમાનના રાજકીય મતભેદોને પણ આ લાંબી ઐતિહાસિક દલીલના ભાગરૂપે જોઈ શકીએ કદાચ.
ત્રીજો મુદ્દો છે પેલી લોકોની વ્યાખ્યાનો. એ સતત બદલાતી રહી છે. શરૂઆતમાં વી ધ પીપલમાં કોણ ગણાતું હતું અને આજે કોણ ગણાય છે?
હા, એ મોટો પ્રશ્ન છે.
ગુલામો, સ્ત્રીઓ, મૂળ નિવાસીઓ, નવા આવેલા વસાહતીઓ, આ બધા સમુદાયોએ પોતાના સમાવેશ માટે કેટલી લાંબી અને કેટલી મુશ્કેલ લડાઈઓ લડી છે. અને આ પ્રક્રિયા ક્યારેય સીધી સાધી નહોતી. ક્યારે વ્યાખ્યા વિસ્તરી તો ક્યારેક સંકોચાઈ પણ.
આપણા દેશમાં પણ નાગરિકતા, અનામત, ઓળખ આ બધા મુદ્દાઓ પર સતત ચર્ચા અને વિવાદ ચાલતા રહે છે. આપણા લોકો કોણ, એ વ્યાખ્યા હંમેશા રાજકારણ અને સમાજનો કેન્દ્રવર્તી મુદ્દો રહ્યો છે, નહીં?
બિલકુલ. ચોથો મુદ્દો, જે આજના સમયમાં અત્યંત મહત્વનો છે, ટેકનોલોજીનો પ્રભાવ.
ફરી પાછી ટેકનોલોજી.
હા, પ્રિન્ટિંગ પ્રેસથી શરૂ કરીને છેક સોશિયલ મીડિયા સુધી સંચારની ટેકનોલોજીએ લોકશાહીને, રાજકીય ચર્ચાને અને સત્યની આપણી સમજને કેવી રીતે બદલી નાખી છે એ લપોર બહુ અસરકારક રીતે બતાવે છે. પણ સાથે એ ચેતવણી પણ આપે છે કે આ જ ટેકનોલોજી ધ્રુવીકરણ વધારવાનું અને ખોટી માહિતી ફેલાવવાનું પણ એટલું જ શક્તિશાળી સાધન બની ગઈ છે.
આ તો આપણે રોજ અનુભવીએ છીએ. ફેક ન્યૂઝ, વોટ્સએપ પર આવતા મેસેજ, સોશિયલ મીડિયા પર થતી લડાઈઓ, આ બધું સમજવા માટે ટેકનોલોજીની આ ઐતિહાસિક ભૂમિકા સમજવી ખૂબ જરૂરી છે. મીડિયા લિટરેસી એટલે કે માધ્યમોને વિવેકપૂર્વક સમજવાની ક્ષમતા કેટલી જરૂરી છે એ સમજાય છે આનાથી.
ચોક્કસ. અને પાંચમો મુદ્દો છે પુરાવા અને પૂછપરછનું મહત્વ, સત્યની શોધ. લેપોર ભારપૂર્વક કહે છે કે ઇતિહાસ હોય કે લોકશાહી, બંનેનો આધાર તથ્યો, પુરાવા અને સત્ય જાણવાની નિષ્ઠા પર રહેલો છે. જ્યારે કોઈ સમાજ મૂળભૂત તથ્યો પર જ સહમત ન થઈ શકે અથવા ઇતિહાસને મન ફાવે તેમ તોડી મરોડીને રજૂ કરે ત્યારે લોકશાહી ખરેખર જોખમમાં મુકાય છે.
એટલે કે વિચારવાની ટેવ, સવાલ પૂછવાની ટેવ, પુરાવા માંગવાની ટેવ, આ બધું કેળવવું ખૂબ જ જરૂરી છે. ફક્ત કોઈ કહે એટલે માની લેવાનું નહીં. આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય તેવા છે. એવા થોડા મુખ્ય વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ જ સ્પર્શી ગયો તે આ છે. હું મારા શબ્દોમાં કહું તો, અમેરિકન પ્રયોગ શરૂઆતથી જ બે વસ્તુઓ વચ્ચેનો સંઘર્ષ રહ્યો છે. એક તરફ તથ્યો અને પુરાવા પર ભરોસો રાખવાની વૃત્તિ અને બીજી તરફ શ્રદ્ધા, રહસ્ય અને ક્યારેક તો અંધશ્રદ્ધા પર ભરોસો કરવાની વૃત્તિ. સત્યો પર સ્થપાયેલો દેશ પોતે જ સતત એ શોધતો રહ્યો છે કે ખરેખર સાચું શું છે.
વાહ, આ તો સીધું આજના પોસ્ટ ટ્રુથ જમાનાને લાગુ પડે છે. તર્ક વિરુદ્ધ પ્રચાર, પુરાવા વિરુદ્ધ અફવા, આ લડાઈ તો સદીઓ જૂની છે. બીજો કયો વિચાર મહત્વનો લાગ્યો?
બીજો વિચાર બંધારણ અને ગુલામીના વિરોધાભાસ વિશે છે. એ પણ મારા શબ્દોમાં, બંધારણે ગુલામી અને સ્વતંત્રતા વચ્ચેના વિરોધાભાસનો ઉકેલ નહોતો આપ્યો. એણે તો એ વિરોધાભાસને દેશના પાયાના દસ્તાવેજમાં જડી દીધો હતો અને આનાથી જ એક સદીના ભયંકર સંઘર્ષ માટેનો મંચ તૈયાર થયો. આ બહુ સ્પષ્ટ કરે છે કે ગુલામી કોઈ નાની ખામી નહોતી, પણ અમેરિકાના મૂળમાં રહેલી એક મોટી માળખાકીય સમસ્યા હતી.
અને ટેકનોલોજી વિશેનો પેલો વિચાર પણ નોંધપાત્ર હતો, નહીં? 20મી સદીમાં પ્રસારણનું રાજકારણ આવ્યું, એટલે કે ટીવી રેડિયોનું રાજકારણ, અને એણે પાર્ટી આધારિત રાજકારણનું સ્થાન લીધું. આનાથી સત્તાનું કેન્દ્ર પાર્ટીના નેતાઓ પાસેથી ખસી ગયું. કોના હાથમાં આવ્યું? મીડિયા સલાહકારો અને પોલસ્ટર્સ એટલે કે મતદાન સર્વેક્ષણ કરનારાના હાથમાં. આ બતાવે છે કે મીડિયા કેવી રીતે રાજકારણની આખી રમત જ બદલી શકે છે.
અને આજના ડિજિટલ યુગ વિશેનો આ વિચાર તો ખરેખર ચિંતા કરાવે એવો છે. ફરી મારા શબ્દોમાં કહું તો, 21મી સદીમાં અભિપ્રાય ઘડવાની જે મશીનરી પહેલાં થોડા લોકોના હાથમાં હતી તે હવે લગભગ દરેકના હાથમાં આવી ગઈ છે. પણ એનું પરિણામ વધુ જાણકાર નાગરિકો નથી આવ્યું. એનું પરિણામ આવ્યું છે વધુ વિભાજિત, વધુ ઝઘડતા જૂથોમાં વહેંચાયેલો સમાજ.
આ તો જાણે અરીસામાં આપણો જ પ્રતિબિંબ જોતા હોઈએ એવું લાગે છે. સોશિયલ મીડિયાના ફાયદા છે, પણ આ એક બહુ મોટો પડકાર પણ છે. અને છેલ્લો એક વિચાર જે કદાચ આખા પુસ્તકનો સાર કહી શકાય, પેરાફ્રેઝ્ડ, અમેરિકન ઇતિહાસ એ માત્ર પ્રગતિની જ ગાથા નથી કે માત્ર પડતીની જ ગાથા પણ નથી, એ તો સતત ચાલતા રહેલા સંઘર્ષની વાર્તા છે.
બરાબર. આ લેપોરનો સંતુલિત દ્રષ્ટિકોણ બતાવે છે. ઇતિહાસ કાળો કે સફેદ નથી હોતો, એમાં ઘણા બધા રંગો હોય છે, ઘણા શેડ્સ હોય છે. એને સાવ સરળ બનાવી દેવાથી આપણે કંઈક બહુ મહત્વનું ગુમાવી દઈએ છીએ.
તો આટલી બધી ઊંડી ચર્ચા પછી આ પુસ્તકમાંથી જે શીખવા મળ્યું એ સામાન્ય માણસને રોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે પ્રેક્ટિકલી?
જો, સૌથી પહેલું તો એ આપણને વધુ જાણકાર, વધુ જાગૃત નાગરિક બનાવે છે. આજે જે મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થાય છે, પછી અનામત હોય, નાગરિકતા હોય, અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય કે સરકારની ભૂમિકા હોય, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં પડેલા છે. આ સમજણ હોય તો આપણે વર્તમાનને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજી શકીએ.
બીજું, મને લાગે છે કે તે આપણી મીડિયા સાક્ષરતા સુધારે છે. ટેકનોલોજી કેવી રીતે સમાચાર અને વિચારોને પ્રભાવિત કરે છે એનો ઇતિહાસ જાણ્યા પછી આપણે વોટ્સએપ પર આવતા ફોરવર્ડ કે ટીવી પર થતી ડિબેટને વધુ વિવેક બુદ્ધિથી જોઈ શકીએ. શું સાચું છે, શું અફવા છે, કોનો શું એજન્ડા હોઈ શકે, એ પારખવાની ક્ષમતા વધે છે.
ત્રીજું, તે કદાચ નાગરિક સંવાદમાં પણ મદદરૂપ થઈ શકે. જ્યારે આપણે સમજીએ કે ઘણા મતભેદો પાછળ લાંબો ઇતિહાસ છે, જટિલ કારણો છે, ત્યારે કદાચ આપણે સામેવાળાના મતને સાવ નકામો ગણીને ફેંકી દેવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અલબત્ત, આ સંવાદનો આધાર તો તથ્યો અને પુરાવા જ હોવા જોઈએ.
દેશભક્તિ કેળવવામાં મદદ કરે છે. મતલબ કે પોતાના દેશની ફક્ત સાની વાતોના જ ગુણગાન નહીં ગાવાના, પણ એની ખામીઓ, એના ઇતિહાસના જે અંધારા પાસાઓ છે તેનો પણ પ્રામાણિકપણે સ્વીકાર કરવો અને પછી તેને સુધારવા માટે પ્રયત્ન કરવો, એ કદાચ સાચી દેશભક્તિ છે.
બિલકુલ સાચી વાત.
અને છેલ્લે, તે આજના સમયમાં જે ભારે રાજકીય ધ્રુવીકરણ દેખાય છે તેને સમજવામાં પણ મદદ કરે છે. આ કોઈ રાતોરાત નથી થઈ ગયું, એની પાછળ લાંબા ગાળાના વલણો છે અને ખાસ કરીને મીડિયા અને ટેકનોલોજીનો મોટો હાથ છે. આ સમજ કદાચ આપણને થોડા ઓછા નિરાશ અને વધુ રચનાત્મક રીતે વિચારવામાં મદદ કરી શકે.
આખી વાતચીત પછી મારા મનમાં જે એક વાત સૌથી વધુ ઘૂંટાઈ રહી છે તે એ છે કે સત્ય પોતે કેટલું પરિવર્તનશીલ છે, કેવી રીતે સમય, સંજોગો અને ખાસ કરીને ટેકનોલોજી સત્યની આપણી આખી સમજને જ ઘડી નાખે છે. આ વિચાર ખરેખર ગહન છે.
અને મને એ વાત ખૂબ સ્પર્શી ગઈ કે કેવી રીતે જે સમુદાયોને શરૂઆતમાં દેશના મૂળભૂત અધિકારોથી બાકાત રાખવામાં આવ્યા હતા, એમણે જ પેલા સ્થાપક આદર્શો, સમાનતા, ન્યાય, લોકોનું રાજ, એનો જ ઉપયોગ કરીને પોતાના હક્કો માટે લડત આપી અને પરિવર્તન લાવ્યા. આ બતાવે છે કે ભલે આદર્શો શરૂઆતમાં કાગળ પર જ રહ્યા હોય, પણ એમાં પરિવર્તન લાવવાની એક આંતરિક શક્તિ રહેલી છે.
ચોક્કસ. અને કદાચ આ પુસ્તકનો અંતિમ સંદેશ એ જ છે કે લોકશાહી કોઈ સ્થિર પહોંચી ગયેલી વસ્તુ નથી, એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક સંઘર્ષ છે. એને ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન કરવો પડે, જાગૃત રહેવું પડે અને પોતાના ઇતિહાસનું પ્રામાણિકપણે મૂલ્યાંકન કરવું પડે. આદર્શો ભલે ક્યારેય સંપૂર્ણપણે પ્રાપ્ત ન થાય, પણ એક વધુ સારા, વધુ ન્યાયી ભવિષ્ય માટે લડવાના એ શક્તિશાળી હથિયાર તો બની જ શકે છે.
અને કદાચ શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો ઇતિહાસ એ સત્યોના અર્થઘટન પરની એક સતત ચાલતી દલીલ છે, તો આજના સમયમાં આ દલીલમાં આપણી ભૂમિકા શું હોઈ શકે? આપણે નાગરિક તરીકે શું કરી શકીએ જેથી આ દલીલ તથ્યો, પુરાવા અને ન્યાયના પાયા પર થાય, નહીં કે અફવાઓ અને ધ્રુવીકરણ પર?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.